પ્રવચન નંબર 707 તારીખ 24/11/1959 સમયસાર ગાથા 373-382
પરમાગમ શાસ્ત્ર છે જેનું મુખ્ય પ્રતિપાદન શુદ્ધાત્માની મુખતાથી આ શાસ્ત્ર લખવામાં આવ્યું છે. અશુદ્ધ પર્યાયનું અને કર્મ અને શરીરનું સંયોગનું જ્ઞાન કરાવતા આવે છે, સાથે સાથે પણ એનો પ્રતિપાદ્ય વિષય તો એકલો શુદ્ધાત્મા જ છે. પોતે જ એમ વ્યવસાય કર્યો છે કે હવે હું એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ, આ પ્રકારનો મેં વિચાર કર્યો છે. જે અનંત કાળથી પરની સાથે જીવ, શરીરની સાથે, નોકર્મ બીજા બહારના પદાર્થની સાથે, રાગની સાથે, ઇન્દ્રિય જ્ઞાન સાથે એકપણાની માન્યતા એકત્વ બુદ્ધિ કરી છે, એકત્વ થતું નથી. શરીરને આત્મા કદી એકત્વ થાય નહીં, એકપણાની માન્યતા કરે એ તો એનું અજ્ઞાન છે. એ કંઈ આગળ કરવા જેવી વાત નથી. ગાંડા માણસની, પાગલ માણસની વાત કંઈ આગળ કરવા જેવી નથી. ડાયાની અનુભવી પુરુષોની વાત આગળ કરીને અપનાવવા જેવી છે, એટલે એકત્વ વિભક્ત આત્માની વાત કરીશું. એકત્વ એટલે આત્માનું અનાદિ અનંત અનંત ગુણથી એકપણું રહેલું છે. ભલે ગુણો અનંત છે, અંદરમાં અતદભાવરૂપ છે, એક ગુણ બીજા ગુણ રૂપે નથી, પણ એક પણ એક રસ રૂપે રહેલા છે બધા ગુણો. એવા અનંત ગુણોનું એકપણું એને એકત્વ કહેવામાં આવે છે. વિભક્તનો અર્થ એ છે કે અનંત ગુણની અનંત પર્યાય સમયે સમયે થાય છે, પણ એ શુદ્ધ આત્મા જે ઉપાદેય તત્વ છે, જે ગ્રાહ્ય છે, એનાથી એની પર્યાય અભિન્ન છે. અનંત ગુણથી આત્મા અભિન્ન છે અને અનંત ગુણની જે પર્યાયો પ્રગટ થાય, અનિત્ય નાશવાન, પછી એ પર્યાય સાપેક્ષ હો કે નિરપેક્ષ હો, અગુરુ અગુરની પર્યાય હો, તો પણ વિભક્ત નામ આત્માથી ભિન્ન છે, આત્માથી રહિત છે. એવી પર્યાય માત્રથી રહિત અને અનંત ગુણથી સહિત એવા શુદ્ધાત્માની વાત હું કરીશ. પછી પોતે ફરમાવે છે કે હું તો કહીશ, પણ માત્ર મારા કહેવાથી તમે હા પાડશો નહીં. તમે પણ અનુભવ કરજો અને અનુભવ કરીને તમે પ્રતીતમાં લેજો. અનુભવ વિનાની પ્રતીતિ અપ્રતીતિ સમાન છે. જ્ઞાનમાં જ્યાં આત્મા જણાયો જ નથી જેને, એને આત્મા કેવો છે એની ખબર ક્યાંથી પડે? માટે તમે પણ તમારા નિર્વિકલ્પ અનુભવથી પ્રતીત લેજો, આત્મા આવો છે, અમને પ્રતીતમાં આવી ગયો છે અને તમને પણ પ્રતીતમાં આવશે. એકને જેવો શુદ્ધાત્મા પ્રતીતમાં જ્ઞાનમાં અનુભવમાં આવે છે, એવો જ આત્મા બીજા જીવોને પણ અનુભવમાં આવે છે. અનુભવના વિષયમાં કિંચિત માત્ર ક્યાંય કદી ફેરફાર હોતો નથી. જેવો અનુભવ અમે સામાન્યને કર્યો છે કે સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ, એવા ટંકોત પરમાત્માના અમે દર્શન કર્યા છે, અને જેને પ્રચુર આનંદનું વેદન વર્તે છે, સ્વસંવેદન જ્ઞાનથી અમે પ્રતિજ્ઞા લીધો છે, શાસ્ત્ર વાંચીને નહીં, ગુરુની વાણી સાંભળીને નહીં, તીર્થંકર પ્રભુએ કહ્યું છે માટે મારો આત્મા છે એમ અમે ના માન્યું. અમે તો અંદરમાં જે કહ્યું ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ, એ આત્મા એવો છે કે નહીં, અંદરમાં જઈ અંતર્મુખ થઈ અને આત્માના દર્શન કર્યા છે. દર્શન કર્યા પછી આ શાસ્ત્ર અમે લખીએ છીએ, અને અમને જેવા દર્શન થયા છે જ્ઞાન ને આનંદમય આત્માના, એવા દર્શન અનુભવ તમને થશે. કથનચિત થાય ને કથનચિત ન થાય એવી વાણી ન હોય, નબળી વાણી ન હોય, પુરુષાર્થ પ્રેરક હોય, જ્યાં ત્યાં કથનચિત લગાડે તો એમાં રહી જશે. ભાઈ, અમારો જેવો સ્વભાવ છે એવો તારો સ્વભાવ છે. જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોક્ષ મંજાર, ભેદ કછુ નહીં ભેદ ગિને સંસાર. જેવા શિવ પરમાત્માની પર્યાયમાં આત્મા એને પ્રત્યક્ષ દેખાય છે, કેવું જ્ઞાનમાં જણાય છે, ત્રિકાળી દ્રવ્ય એવો જ આત્મા અત્યારે મારામાં છે અને નિગોદમાં પણ એવો આત્મા બિરાજમાન છે. આત્માનું એકાકાર સ્વરૂપ ટંકોત્કીર્ણ ત્રણે કાળ એકરૂપ છે. અનંતકાળથી ભલે ભૂલો પડીને અજ્ઞાન ભાવે પરિણમો અને અનેક પ્રકારના કસાઈના વમળમાં અંટાઈને ભર્યો છે, પણ છતાં પણ પોતાનું શુદ્ધત્વ સ્વરૂપે છોડતો નથી. અશુદ્ધ પર્યાયની મધ્યમાં પણ એક શ્વાસમાં 18 વાર જન્મે ને મરે એવો પર્યાયનો ધર્મ છે. પર્યાયનો એવો સંયોગ હોવા છતાં પણ, ઉત્પાદ વ્યયની મધ્યમાં રહેવા છતાં પણ ધ્રુવ પરમાત્મા પોતાના સ્વભાવને ત્યાગતો નથી, બિલકુલ છોડતો નથી. એવા શુદ્ધાત્માની વાતો કરીશ. હે ભવ્ય આત્માઓ, તમે ના પાડશોમાં, હા પાડશો તો હાલત થશે, પણ અનુભવથી પ્રતીતમાં લેજો. તમે માત્ર મારા કહેવાથી કહું છું એમ નહીં, એવા સમર્થ આચાર્ય ભગવાને આ સમયસાર નામ શુદ્ધાત્મા આ શાસ્ત્રમાં બતાવ્યો છે. હવે જે શુદ્ધાત્મા છે, ત્રિકાળી દ્રવ્ય નાયક, એમાં વર્તમાનમાં એનો ઉપયોગ પ્રગટ થાય છે. અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ નહીં, ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ નહીં, મતિશુદ્ધ અવધિ મનપર્યોગ કેવળ જ્ઞાન ઉપયોગ નહીં, માત્ર ઉપયોગ, ઉપાધિ વગરનો ઉપયોગ. એટલે ઉપાધિ એટલે મતિશુદ્ધની ઉપાધિમાં નથી, ઉપાધિ એટલે વધારાની ચીજ, ઉપયોગ પ્લસ મતિશુદ્ધ. મતિશુદ્ધની વાત નથી કરતો હું, તો ઉપયોગની વાત કરું છું. જેને અવધિ જ્ઞાનને મન પર્યો કેવળ જ્ઞાનની અપેક્ષા નથી, એવો નિરપેક્ષ ઉપયોગ છે. એ પર્યાર્થિક નહીં, નો પારણામિક ભાવ છે. ભલે અનિત્ય હોવા છતાં પણ એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે, અનાદિ અનંત સ્વભાવ છે. લક્ષણ ત્રણેય કાળ એક પ્રકારનું હોય, પંચમ કાળમાં લક્ષણ જુદું અને ચોથા કાળમાં જુદું એમ હોઈ શકે નહીં. એવો ઉપયોગ જયારે તને પ્રગટ થાય છે ત્યારે તારી જ્ઞાનની પર્યાયમાં સ્વ પરનો બેદો પ્રતિભાસ થઈ રહ્યો છે, થાય છે. એ બે પ્રકારના પ્રતિભાસમાં અનંતકાળથી આત્મા પર સર્વુખ ભળી ગયો છે ઉપયોગ, અને એ ઉપયોગનો દુરુપયોગ કરી રહ્યો છે. એમાં તો આ સંસાર ઉભો થયો, ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું. હવે કહે છે કે બે પ્રકારના પ્રતિભાસ હોવા છતાં જ્ઞાનની પર્યાય તો એક જ છે. એક જ્ઞાનની પર્યાયમાં બે પ્રકારના પ્રતિભાસ સ્વપરના થાય છે. એવું જે એક જ્ઞાન એને જ્ઞાયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા સુધી તો સ્થિતિ છે. આ પદાર્થની પ્રત્યેક જીવમાં અજ્ઞાયાકાર જ્ઞાન પ્રગટ થાય છે. પેલા ઉપયોગ પ્રગટ થાય છે એમ કહ્યું, પછી પ્લસ કર્યું કે સ્વ પરનો પ્રતિભાસ થાય છે. સ્વ પરના પ્રતિભાસમય ઉપયોગ છે, સ્વ પરના પ્રતિભાસથી ઉપયોગ જુદો નથી. એવો જે ઉપયોગ એક સમયનો એને જ્ઞાયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. છઠ્ઠી ગાથામાં એને જ્ઞાયાકાર જ્ઞાન કહ્યું. શુદ્ધ આત્મા પછી એનો અનુભવ કેમ થાય એ વાત ચાલે છે અત્યારે, અને અનુભવમાં શું બાધક છે એ વાત પણ આપણને જણાવે છે આચાર્ય મહારાજ. કે જ્ઞાયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞેયો કોઈ જણાતા નથી. જ્ઞેયોનો એમાં પ્રતિભાસ થવા છતાં પણ જ્ઞાય જણાય છે. જ્ઞેય તો પર જણાતા નથી, પણ જ્ઞેયો જેમાં જણાય છે, પ્રતિભાસે છે, એવી જ્ઞાનની પર્યાય પણ અમને જણાતી નથી. ઈ જ્ઞાકાર જ્ઞાનમાં ત્રિકાળી ભગવાન આત્મા જણાય છે. એ જ્યાં જ્ઞાયકપણે જે જણાયો એમાં કરણલબ્ધિના પરિણામ આવી ગયા. સ્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન થઈ ગયું એને. પછી ઉત્તરોત્તર ક્ષણે તરત જ જે જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાય જણાયો તે સ્વરૂપ અનુભવમાં પણ તેનો તે પ્રત્યક્ષ થયો. ઓલી સ્વિકલ્પ દશા હતી, એના પછી સ્વિકલ્પ દશાનો વ્યય થાય છે, નિર્વિકલ્પ ધ્યાન આવે છે, તો એમાં પરમાત્માનું દર્શન થાય છે, અહીંયા આનંદ આવે છે. જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાયો ત્યાં આનંદ નહોતો. જણાયો વાત સાચી, અને જે જણાયો તે જ જણાશે. હમણાં જણાયો તે જ હમણાં જણાશે, અને એવો જ આત્મા જણાયો. જ્યાં જણાયો ત્યાં એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. બહુ નોંધ થઈ ગયો, કોલ કરાર, કોઈને પૂછવાની જરૂર નહીં. એવી બે વાત આ સમયસારમાં છે. અનુભવનો વિષય શું અને અનુભવ કેમ થાય એની વિધિ પણ બતાવે. હવે અહીંયા આચાર્ય ભગવાન એક માર્મિક વાત કરે છે. આખું જગત ભૂલ્યું છે, જેમાં આખું જગત ભૂલવામાં છે કે જ્ઞાનનો સ્વભાવ જ પરને જાણવાનો છે. કરવાનું ન હોય તો કાંઈ નહીં, અમને મંજૂર છે. કરતા નથી, કરતા નથી એટલો એને વિવેક આવ્યો હોય એની માટે વાત છે. કરતા બુદ્ધિ હોય એને તો કાંઈ ખબર જ નથી. પણ કરતા બુદ્ધિ જેને ગળી હોય, ટળી નથી ગળી હોય, એ બીજા તબક્કામાં આવે છે કે જ્ઞાનમાં પર પદાર્થ જણાય છે એવી જે મિથ્યા બુદ્ધિ છે એ અનુભવમાં બાધક છે. ત્યારે એ ક્યાંથી પાછો ફરે છે અને કુદરતી જીનવાણી અદસ્કાતા આત્મા આવે છે, પરિણામમાં પલટો આવી જાય છે. પાત્ર જીવને સંતોની વાણી જગાડે છે. જાગતારો જ્ઞાનનો સ્વભાવ તો તને જાણવાનો છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. એમ જયારે આવે છે ત્યારે એને અનુભવ થાય છે. એવા અનુભવમાં જે બાધક છે એ બાધક તત્વ નીકળી જાય અને સાધક બની જાય, અલ્પકાળમાં એ પરમાત્મા થાય છે. હવે દ્રષ્ટાંત પૂરો થયો, દીપકનો દ્રષ્ટાંત પૂરો થયો કે દીવાનો પ્રકાશ પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે. દીવાનો પ્રકાશ ઘટવટાદી બાય પદાર્થને પ્રકાશતો નથી કે એકાંત થઈ જશે. સમય એકાંત થશે ભાઈ, કારણ કે બાયના પદાર્થો ભિન્ન છે. તો દીવાનો પ્રકાશ અહીંયા સુધી જતો નથી કે એને પ્રકાશે, એ તો પોતાના સ્વચતુષમાં રહે છે. દ્રવ્ય પર્યાયને, પર્યાય દ્રવ્યને છોડીને એ બે ભાગ પડી જાય ને પર્યાય જુદી થઈને ઘડાને પ્રસિદ્ધ કરવા જાય એમ છે નહીં. કરતા કર્મને કારણ કાર્ય એક ઉપાદાનમાં છે, નિમિત્ત ત્યારે કાંઈ એને સંબંધ નથી. એ વાત હવે સિદ્ધાંતની વાત ઉતારે છે. એવી રીતે હવે દ્રષ્ટાંત છે, સિદ્ધાંત. હવે આ દ્રષ્ટાંત હતો બાહ્ય પદાર્થો પોતાના આત્મા સિવાયના બાહ્ય પદાર્થોમાં અનંત સિદ્ધો આવી ગયા. પંચ પરમેષ્ઠી એમાં બાહ્ય પદાર્થોમાં આવી ગયા. અનંતા પુદ્ગલ પરમાણુ બાહ્ય પદાર્થમાં આવી ગયા. અનંતા જીવો એ પણ બાહ્ય પદાર્થમાં આવી ગયા. બાહ્ય પદાર્થો હવે બાહ્ય પદાર્થની વ્યાખ્યા કરે છે. શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, પાંચ ઇન્દ્રિયના વિષયો પહેલા લીધા, પુદ્વલની પર્યાય તથા ગુણ અને દ્રવ્ય, એમાં ધર્માશિકાય અધર્માશિકાય આકાશ કાળ અન્ય જીવો બધા આવી ગયા. અન્ય જીવોના ગુણો ને આત્મા જાણતો નથી, એ આત્માનું જ્ઞાને નથી જાણતું. આત્માનું જ્ઞાન આત્માને છોડી અને પર પદાર્થને કે પર પદાર્થની પર્યાયોને કરવાની વાત તો છે જ નહીં વસ્તુમાં, એ તો મૂંઢ અજ્ઞાની છે. ઈશ્વરનો કર્તાવાદી અને આત્મા પરને સુખી દુઃખી કરે, આશીર્વાદ આપે, તારી દે, એમ વસ્તુના સ્વભાવમાં નથી. તથા ગુણ અને દ્રવ્ય જેમ દ્રષ્ટાંત આપે છે, જેવી રીતે દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આમ સમાજમાં એમ દેખાય કે એક આ મારું તો કામ કરી દે, હાથ પકડી લે, આ કામ કરી આય, એમ સમાજમાં થાય. દ્રષ્ટાંતમાં એમાં એ કરી શકે છે, એ અહીંયા સિદ્ધ નથી કરવું. જેમ બહારમાં પદાર્થોમાં આવો વ્યવહાર છે, બહાર પદાર્થમાં આવો વ્યવહાર છે સમાજમાં, તેમ તેવી રીતે આત્માને સ્વજ્ઞાનમાં, આત્માને આત્માના જ્ઞાનમાં, સ્વજ્ઞાનમાં એટલે પોતાના જ્ઞાનમાં, બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં જોડતા નથી કે તું મને સાંભળ, મફતનો આ માથું પડે છે અનંતકાળથી. પરને જાણતા જાણતા અનંતકાળ ગયો. સાચા તીર્થંકર ભગવાનને જાણ્યા એણે, સન્મુખ થઈને વંદન પૂજા ભક્તિ આરતી ઉતારી, પર પદાર્થને જાણ્યા. પર પદાર્થને જાણતા જીવને જ્ઞાન પણ ન થાય ને સુખ પણ થતો નથી. આત્માને સ્વજ્ઞાનમાં એટલે આત્માના જ્ઞાનમાં, બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં, બાહ્ય પદાર્થ એને જાણવાનું જે કાર્ય થાય એમાં જોડતા નથી કે તું મને સાંભળ. એક એક ગાથા જે આવી ગઈ એને શોર્ટમાં આવે, ટૂંકાણમાં સંકેલે છે ટીકાકાર, તું મને સાંભળ. ઉદગલો એમ કહેતા નથી શબ્દ કે તું મને સાંભળ, તું મને જો, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, રૂપ તુમને સુંઘ, ઘ્રાણ ઇન્દ્રિયનો વિષય, તું મને ચાક, રસ, તું મને સ્પર્શ, ટાઢીઓની અવસ્થા, તું મને જાણ, ગુણ અને દ્રવ્યને. બીજા દ્રવ્યોને બધા ગુણો એમ કહેતા નથી કે તું મને જાણ. અને આત્મા પણ બીજો દ્રષ્ટાંત આપે છે, આત્મા પણ લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ. જ્ઞાન અહીંયા જતું નથી, સોય તો અહીંયા જાય છે, જ્ઞાન અહીંયા જતું નથી. પહેલામાં જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, હવે જ્ઞાન જ્ઞેય તરફ જતા નથી. સૌ સૌની સ્થિતિમાં પડેલા છે પદાર્થ. લોહચુંબક પાષાણથી ચુંબક એક પથ્થર આવે છે, એ પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ લોખંડની સોય પોતાની યોગ્યતાથી ત્યાં ખેંચાઈને ચોટી જાય છે. એ લોચુંબક કહેતો નથી સોયને કે તું મારી પાસે આવ, એમ કહેતો નથી, પણ સ્વયં એવો કોઈ મેળ છે કે ખેંચાઈને અહીંયા ચોટી જાય છે. એની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને, સોય તો પોતાના સ્થાનને છોડે છે પણ જ્ઞાન પોતાને જાણવાનું છોડતો નથી. પોતાના સ્થાનને જ્ઞાન છોડતો નથી. ટ્યુબલાઇટનો પ્રકાશ ટ્યુબલાઇટ દ્રવ્યને વીંટળાયેલો છે, દ્રવ્યને પર્યાયની જરાય ભિન્નતા નથી, અભિન્નતા છે. દ્રવ્યથી ભિન્ન હોય તો દ્રવ્યનો નાશ થાય. આ જ્ઞાન પ્રધાન કથન આવ્યું હોય, જ્ઞેય પ્રધાન તો સર્વથા ભિન્ન છે પર્યાય, એ દ્રષ્ટિની મુખ્યતાથી વાત હતી. હવે આ જ્ઞેય પ્રધાન વાત આવી. પોતાના શાંતિ ચ્યુત થઈને તેમને, એટલે બાહ્ય પદાર્થોને જાણવા જતો નથી. અનંત કાળ ગયો પણ આત્માનું જ્ઞાન પરને જાણવા ગયું નથી, અત્યારે પરમાં જાણવા જતું નથી, અને ભવિષ્યકાળે કેવળ જ્ઞાન થશે ત્યારે પણ પરને જાણવા જશે નહીં. હા, પોતાના ભાવને છોડે નહીં ને પરભાવ રૂપે થાય નહીં. હવે કે છે કે આ સ્થિતિ છે, હવે એક સ્થિતિનો સિદ્ધાંત સિદ્ધ બતાવે છે, કરે છે. સિદ્ધાંત બોધ છે, ફરે ની અફર. વસ્તુ સ્વભાવ એટલે જ્ઞાનનો વસ્તુનો પોતાનો સ્વભાવ, નિજ ભાવ, નિરપેક્ષ ભાવ. જો આમાં નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં, ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. સ્વભાવની વાત કરે છે. આત્માના જ્ઞાનની પર્યાય વસ્તુ છે, એનો જે મૂળ સ્વભાવ વસ્તુ સ્વભાવ ઓર વળે એટલે જ્ઞેય વળે, જ્ઞેય વળે આત્માનું જ્ઞાન થઈ શકતું નથી, અશક્ય છે, અસંભવિત છે. શાસ્ત્રથી આત્મજ્ઞાન ન થાય, શાસ્ત્રથી ઇન્દ્રિય જ્ઞાન થાય. શાસ્ત્રની સ્તનોગ અધ્યયન કરે તો ઇન્દ્રિય જ્ઞાન તો થાય, પણ એ દ્રવ્ય શુદ્ધ કારણ થાય અને ભાવશ્રુત અહીંયા કાર્ય થઈ જાય એના કારણે એમ ત્રણ કાળમાં બનતું નથી. વ્યવહારથી કહેવાય કે શાસ્ત્રથી જ્ઞાન થાય, પણ પરમાર્થ દ્રષ્ટિથી જોવામાં આવે તો પર પદાર્થો જે જ્ઞેયો છે, જગતના પદાર્થો જે આત્માથી તદ્દન ભિન્ન છે, આત્માના દ્રવ્યમાં નથી, આત્માના ગુણમાં નથી, અને આત્માની જ્ઞાનની પર્યાય થાય એમાં પણ પરપદાર્થની નાસ્તી છે. તો જે જેમાં નથી એનાથી અહીંયા આત્માનું જ્ઞાન થાય, એ તો બે દ્રવ્યની એકતા કરે છે. આહા, બિલકુલ ખોટી વાત છે કે પર પદાર્થ આત્માને સુખી દુઃખી કરે, બંધમુખને પમાડે, તદ્દન જૂઠી વાત છે. નિમિત્ત ઉપાદાનમાં અકિંચિત કર છે, નિમિત્ત નિમિત્તમાં છે, ઉપાદાન ઉપાદાનમાં છે, બે સ્વતંત્ર છે. પરંતુ વસ્તુ સ્વભાવ પર વળે, આહા, જ્ઞેય વળે જ્ઞાન થતું નથી. જ્ઞેય પ્રતિભાસે છે, પણ જ્ઞેય પ્રતિભાસે છે માટે અહીંયા જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો જ્ઞાનથી થાય છે, ભલે પર પદાર્થનો પ્રતિભાસ હો તો હો, પણ એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણ કાળમાં હોતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને ઉત્પન્ન કરે, કોઈ સંત પાકે ને મિથ્યાત્મનો નાશ કરી દે અને સમ્યક દર્શન પ્રાપ્ત કરાવી દે, આપણને છે નહીં, એમાં વસ્તુના સ્વભાવમાં નથી, ભૂલા છે, જગત ભૂલાવામાં છે. તો તીર્થંકર ભગવાન એક પાકે આખો વિશ્વ સમ્યક દ્રષ્ટિ થઈ જઈને મુક્ત થઈ જાય, પછી તો સંસાર ક્યાં રહ્યો? આવા ત્રણ લોકનો નાથ અનંત વીર્ય જેને પ્રગટ થઈ ચૂક્યું છે એ તો જ્ઞાતા છે, કરતા નથી પ્રભુ. જ્ઞાનીને પણ કરતા બનાવે પોતાની ભૂલથી, એના આશીર્વાદથી હવે તરી જશો. ભીત ભૂલે છે જીગર. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામનો ઉત્પાદક ત્રણ કાળમાં થઈ શકતો નથી. એક પર્યાયના બે કરતા ન હોય અને બે પદાર્થ મળીને એક પરિણામ ઉત્પન્ન થઈ શકે, આ બધા ન્યાયો છે શાસ્ત્રોમાં. તત્વનો અભ્યાસ હોય ને ખબર પડે, વસ્તુ સ્વભાવ પરવડે એટલે જ્ઞાનનો પર્યાય, આત્મજ્ઞાનનો પર્યાય પરવડે એટલે જ્ઞેયો વડે, જગત આખું વિશ્વ જ્ઞેય છે, જ્ઞેયથી જ્ઞાન થઈ શકતું નથી. જ્ઞેય તો એમાં નિમિત્ત ખરું કે નહીં? અરે ભાઈ, ઉપાદાનની વાત ચાલતી હોય ત્યારે નિરપેક્ષ વાત હોય, એમાં નિમિત્ત યાદ જ ના આવે. સ્વતઃ સિદ્ધ એ જ્ઞાનનો પર્યાય સત અહેતુક છે, એના સકાળે ઉત્પન્ન થાય છે ત્યારે એનું લક્ષ્ય આત્મા ઉપર છે, તો આત્માને આશ્રય જ્ઞાન થયું એમ અપેક્ષાએ કહેવામાં આવે છે. વસ્તુ સ્વભાવ પરવડે એટલે જ્ઞેય વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી અશક્ય છે, અસંભવ વાત છે. શાસ્ત્રથી આત્મજ્ઞાન થાય એ અસંભવ છે, અશક્ય છે વાત. ઓલો કરતા થાય શાસ્ત્ર અને જ્ઞાન એ શાસ્ત્રનું કર્મ થઈ જાય, તો આત્મા તો કર્મ વગરનો રહ્યો. કેમ કે શાસ્ત્રે આ જ્ઞાન ઉત્પન્ન કર્યું તો એ વખતે આત્મા તો કંઈ ન કર્યું, આત્માનો પુરુષાર્થ કંઈ ન રહ્યો એમાં, એમ છે નહીં. વસ્તુ સ્વભાવ પર વડે જ્ઞેયો વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી અશક્ય, અસંભવ છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, આ લાઈનમાં એ બતાવે છે. જ્ઞેયથી જ્ઞાન થતું નથી, પર વડે આત્માનું જ્ઞાન થઈ શકતું નથી. એક લાઈન કહી, હવે બીજી વાત કરે છે સૂક્ષ્મ એના કરતા, કે જ્ઞેયથી જ્ઞાન ન થાય તો કઈ નહીં, પણ જ્ઞેયનું તો જ્ઞાન થાય ને. જ્ઞેયથી આત્માનું જ્ઞાન ન થાય એ તો ઠીક સમજાય છે, એવો કરતા કરનો સંબંધ બે દ્રવ્યે હોતો નથી. પણ જે જ્ઞાન પ્રગટ થાય એનો જગત જ્ઞેય થાય કે નહીં, એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થાય કે નહીં? જો તમે જ્ઞેય ન થાય એમ કહેશો તો આખું જગત અવસ્તુ થઈ જશે, કે આ મારી અપેક્ષાએ અવસ્તુ છે, એની અપેક્ષાએ વસ્તુ છે, એની અપેક્ષાએ વસ્તુ છે, મારી અપેક્ષાએ અવસ્તુ છે. અવસ્તુ કેમ? કે અંદરમાં જઈને શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્મા અને સંતો જાણે છે, અંદરમાં જઈને ત્યારે આખું વિશ્વ બહારનું એને દેખાતું નથી. કેમ કે એમાં છે નહીં, એટલે એની અપેક્ષાએ તે અવસ્તુ કહેવાય. પદાર્થોની અપેક્ષાએ વસ્તુ છે, વસ્તુ છે કોણ ના પડે, છ દ્રવ્ય છે, લોકાલોક છે, બધું છે છે, પણ હવે કે છે કે એ જ્ઞેય થાય કે નહીં, જ્ઞેય થી જ્ઞાન ન થાય તો કઈ નહીં, પણ જ્ઞાનનું જ્ઞેય તો બને ને, કે જ્ઞાનનું જ્ઞેય ત્રણ કાળમાં નહીં થાય. રાહ જોયા કરજે, અનંતકાળ તો કાઢ્યો તે આવી મિથ્યા બુદ્ધિમાં. હવે પાછો ફર પાછો ફર, કે જ્ઞેયથી જ્ઞાન થતું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી, પણ આત્માનું જ્ઞાન થાય છે. આહા, જ્યાં જ્ઞેયનું જ્ઞાન થતું નથી ત્યાં આત્માનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે, પણ નિષેધ નથી આવતો એને. આહા, જ્ઞેયનું જ્ઞાન થાય છે, રાગનું જ્ઞાન ને શરીરનું જ્ઞાન ને હોટર ને બંગલા ને એનું મને જ્ઞાન થાય છે, ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન અસ્તરીય છે, ઉદય થતો નથી. આ બુદ્ધિગમ્ય વિષય છે, આ અંધશ્રદ્ધાનો વિષય નથી. આ કઠણ પડે છે. બીજો બોલ, પેલો બોલ તો બરાબર કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યના પરિણામ ઉત્પન્ન થઈ શકતા નથી, ત્યાં સુધી તો આવ્યો, પણ જ્ઞાન અહીંયા પ્રગટ થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, પછી તો એ જ્ઞેય થાય કે નહીં. પેલા જ્ઞેય થાય તો ભ્રાંતિ, તો પછી જ્ઞેય થાય કે નહીં, એ પછી એને જ્ઞેય કેવું તે વ્યવહાર છે, લે એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. વ્યવહારનો અર્થ એમ છે નહીં. સંત બતાવે છે કે જ્ઞાનનું કોઈ જગતમાં જ્ઞેય નથી, જ્ઞેય હોય તો એ પોતાનો આત્મા છે. ધ્યેય પણ આત્મા અને જ્ઞેય પણ આત્મા અને જ્ઞાન પણ આત્મા. આત્મા આત્મા અને આત્મા સિવાય કઈ જગતમાં દેખાતું નથી. અંતર્મુખ દ્રષ્ટિ વડે જ્યારે આત્મા આત્માને જાણશે ત્યારે આ બધા ભેદોનો ઉકેલ આવી જશે. જ્યાં સુધી આત્મા પોતાને અનુભવતો નથી ત્યાં સુધી અનેક પ્રકારની એની મિથ્યા બુદ્ધિ રહી જાય છે, વિટમણાઓ પણ આવી પડે છે. આમસે કામસે નિર્ણય કરી શકતો નથી. પણ જ્યાં અનુભવ થયો અને અનુભવ કાળમાં કોઈ જ્ઞેય જણાવવું નહીં, આહા, શરીર જણાતું નથી, સિંહ ફાડી ખાય મુનિરાજને, એના જ્ઞાનનું જ્ઞેય સિંહ નથી, આહા, સિંહ જણાતો નથી, એના જ્ઞાનમાં તો ત્રિકાળી પરમાત્મા જણાઈ ગયો છે. એવી અંતરદૃષ્ટિ જેને હોય એને બહારના પદાર્થો ગમે તેવા ફેરફારો થાય, પણ મારા જ્ઞાનનો વિષય જ નથી, પછી મારે ક્યાં ચિંતા કરવાની રહી? એના માટે 37 નંબરનો શ્લોક છે, એ બતાવું તમને. Thank you. 37 નંબરનો શ્લોક છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. જે અગાઉ કહેવાય કે ટીકાકારે ટીકાકાર શોર્ટમાં એક શ્લોક બનાવે છે. જે વર્ણાધિક 29 બોલના લીધા ઉકેડાય અગર, વર્ણાધિકમાં બધું ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ બધા ભાવો એમાં વર્ણાધિકમાં સમાઈ ગયા. વર્ણ આદિક વિગેરે વિગેરે અથવા રાગ મોહ આદિક, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાલો બધો એ ભાવો કયા? આચાર્ય ભગવાને કયા કે આવો ભાવો પર્યાયમાં છે, પર્યાયોમાં આવા ભાવો છે. તે બધાય સગળાય આ પુરુષથી આત્માથી ભિન્ન છે. ગુણસ્થાન ને માર્ગના સ્થાન બધા કયા એ ભિન્ન છે. ભિન્ન છે નો ન્યાય આપશે હમણાં. એકલું ભિન્ન કહીને છોડશે નહીં, ભિન્ન છે એનું કારણ આપશે હમણાં. ભિન્ન છે તેથી તે કારણે, ભિન્ન છે તે કારણે અંતરદ્રષ્ટિ વડે જોનારને આત્માની અભિમુખ થઈને જયારે અતિન્દ્રિય જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે આત્મા, ત્યારે અંતરદ્રષ્ટિ વડે જોનારને, બહિર્દ્રષ્ટિ વડે જોનારને તો એ બધા વર્ણાધિભાવો દેખાય છે, આત્મા પણ દેખાય છે એમ. પણ અંતરદ્રષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. એ બધા ભેદો નો દ્રષ્ટા ભીના ભાવા, મારાથી ભીન છે એટલે મને દેખાતા નથી. કેમ દેખાતા નથી? કે અંતરદ્રષ્ટિ વડે જોતા એકલો ચિદાનંદ ભગવાન આત્મા જળહળ જોત ચૈતન્ય પ્રભુના દર્શન જયારે કરે છે ત્યારે આ ઉત્પાદ વિના સાપેક્ષ પરિણામો બધા ભિન્ન છે આત્માથી. આત્માથી ભિન્ન છે એટલે અંતરદ્રષ્ટિ વડે જોનારને એ કોઈ દેખાતા નથી. દેખાતા નથી એટલે આત્મામાં તો છે નહીં એટલે દેખાતા નથી, એક વાત. પણ અંતરદ્રષ્ટિ વડે જોનારને એ પર્યાયમાં ભાવ છે એમ પણ દેખાતું નથી, પર્યાય જ દેખાતી નથી. એકનું દ્રવ્ય સામાન્યમાં લવ લીન થાય છે. અંતરદ્રષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે અંદરમાં? માત્ર એક સર્વોપરી તત્વ દેખાય છે. માત્ર ઓનલી ફક્ત સર્વોપરી તત્વ ચૈતન્ય પરમાત્મા. એકલો ચૈતન્ય પિંડ, જ્ઞાનને આનંદનો સમુદ્ર, માત્ર એક સર્વોપરી તત્વ જ દેખાય છે. તત્વો નહીં, તત્વ એક વચન કહ્યું. બહુવચનમાં તો બહારનું કાઢી નાખ્યું તો છે નહીં આત્મામાં. કેવળ એક ચૈતન્ય સ્વભાવરૂપ અભેદરૂપ આત્મા જ એને દેખાય છે અંતરદ્રષ્ટિ વડે. આ બધા ગુણસ્થાન માર્ગના સ્થાના ભેદો દેખાતા નથી. કેમ કે એમાં છે નહીં, ભીના ભાવા કહે. આત્માથી જે ભિન્ન છે એ અંતરદ્રષ્ટિ વડે જોનારને, આત્માને જોનારને એ ભાવો ભિન્ન હોવાથી દેખાતા નથી. એકલો ચૈતન્ય પરમાત્મા દેખાય છે. પરમાર્થ એ અભેદ જ છે, તેથી તે દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો. અભેદ એકલો જ દેખાય છે. તેની દ્રષ્ટિમાં પુરુષ ચૈતન્ય માત્ર દેખાય છે. માટે તે બધા વર્ણાધિક તથા રાધિક ભાવો પુરુષથી એટલે આત્માથી ભિન્ન છે. અનાદિનંદ ભિન્ન છે. અભિન્ન માને તો ભિન્ન છે. અભિન્ન માને તો એનું જ્ઞાન બગડે, પણ અભિન્ન થાય. રાગથી આત્મા અભિન્ન છે સંસાર અવસ્થામાં તો કે ના એમ નથી. અભિન્ન માને તો જડ ને ચેતન એક ન થાય. જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ. તત્વનો અભ્યાસ આ કાળે ઓછો થઈ ગયો. બહુ ટોડરવલ સાહેબ લખે છે કે સમ્યકની સન્મુખ કોને કેવો, સમ્યક થવા પહેલા, સમ્યક નથી થયો હજી તો, સમ્યકની સન્મુખ થયો એ કોને કેવો કે નિરંતર એના ઉપયોગને તત્વમાં લગાવતો હોય એ સમ્યકની સન્મુખ છે. એને સમ્યક થવાનો ચાન્સ છે, કહેવાનો આ સહી સન્મુખ છે એટલે એને ચાન્સ છે, પણ આત્માનું સ્મરણ છોડીને રાગાદીની ક્રિયામાં વયો જાય છે, ધકેલાય છે. આહા એને રાગની ક્રિયા આત્મા પડે દેખાય છે, આત્માનું કર્મ દેખાય છે, એને જ્ઞાન દેખાતું નથી. એને જ્ઞાનમાં જ્ઞાયક છે એ તો ક્યાંથી દેખાય? માટે તત્વાભ્યાસ કરનારને ત્યાં સુધી કહ્યું કે સમ્યકની સન્મુખ છે, ભલે બહાર વ્રત તપ ક્રિયા ન હોય ને તો પણ એ જે તત્વાભ્યાસ કરે છે, નિરંતર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે, એ સમ્યકની સન્મુખ છે. એને અવકાશ છે સમ્યક થવાનો, કેમ કે એનું મિથ્યાત્વ ગળવા માંડે છે તત્વાભ્યાસથી. એને ગર્ભિષ્ઠતા આવે છે, પછી પ્રગટસુત્તા થઈ જાય છે. હવે બીજા બોલમાં કહે છે, તેમજ વસ્તુ સ્વભાવ, જ્ઞાન વસ્તુ છે, જ્ઞાન છે એ વસ્તુ છે, રાગ જે વસ્તુ નથી અવસ્તુ છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, એટલે જ્ઞાન પર પદાર્થને જ્ઞેય બનાવી નહીં શકતું હોવાથી અશક્ય છે, અસંભવ છે. જ્ઞાનમાં પર પદાર્થ જ્ઞેય થઈ જાય એમ કોઈ કાળ નથી આવવાનો. વસ્તુ સ્વભાવ ત્રણેય કાળની વાત ચાલે છે. એટલા સમાચાર મળે છે કે કલકત્તામાં તત્વના જિજ્ઞાસુ છે અને પકડે છે એવા કાન ઉપર અવાજ આવે છે, ભલે થોડા. ત્યાં સુધી નહીં કે પેલા નહોતો બેસતો, હું હવે બેસવા માંડ્યું છે. હોનાર સારી બાપા, અવસર છે, બેસાડો બેસાડવા જેવી વાત છે. આ તો સંતોની વાણી છે. કોઈને ઘરની વાત ત્રણ લોકના નાથની વાણી છે, અફર છે પરસે નહીં. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્માનું જ્ઞાન ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળમાં કોઈ એક સમય આત્માનું જ્ઞાન રાગને જ્ઞેય બનાવી શકતું નથી. આત્માનું જ્ઞાન એનું જ્ઞેય રાગ થતું નથી, એ મનનો વિષય છે. મન એને જ્ઞેય બનાવે છે, બુદ્ધિ એને જ્ઞેય બનાવે છે, એનો વાંધો નથી અમને. છતાં મન એને જ્ઞેય બનાવે, ત્યાં ભગવાન આત્માનું જ્ઞાન પણ પ્રગટ છે, તો ઉપચારથી કયો વ્યવહાર જાણેલો પ્રયોજન જ્ઞાન છે, મરી ગયો એમાં તો. હવે 11મી ગાથા પછી 12મી ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ એ ભેદને જાણે છે કોણ? અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. ઉપયોગ તો શુદ્ધ ઉપયોગ તો રહ્યો નહીં, શુદ્ધ પરિણતિ તો અભેદ છે. પણ એમાં જે પ્રતિભા દેખી રહે ઉપચારથી કહેવાય કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એને ના નથી. પણ વ્યવહાર લગાડીને અહીંયાથી ખસી જાઓ. વ્યવહાર તો છે ને એ રહેવા દે. બહુ નિશ્ચય આમ છે એમ લેને, પછી નિશ્ચયથી છોડીને નિશ્ચયની છોડી દેવી. સ્વભાવથી આમ છે એમ લેને. આત્મા નિશ્ચયને અકર્તા છે, પેલા લે નિશ્ચયે અકર્તા છે, લે વાંધો નહીં. થોડીક વાર પછી સ્વભાવ ત્યાગ કરતા છે. એને નિશ્ચયની જરૂર, સ્વભાવ નહીંથી સિદ્ધિ થાય, નહીંથી અનુમાન થાય, પણ નહીંથી સ્વભાવ સિદ્ધ નહીં થાય. સ્વભાવ તો સ્વભાવથી સિદ્ધ છે ને, સ્વભાવની સન્મુખ થાય તો સિદ્ધ થાય. વસ્તુ સ્વભાવ પરને આત્માનું જ્ઞાન રાગને જ્ઞેય બનાવી શકતો નથી, જ્ઞેય થઈ શકતો નથી. એનું જ્ઞેય તો ભગવાન આત્મા છે. રાગને જાણનારું જે જ્ઞાન એટલું જ્ઞેય નથી, એટલું જ્ઞાની નથી ને એટલું જ્ઞાયક પણ નથી. જયારે આત્માને સન્મુખ થયેલું જ્ઞાન, એ આત્મા જ જ્ઞાન છે ને આત્મા જ જ્ઞેય છે ને આત્મા જ જ્ઞાન છે. તને અભેદ અંદરમાં છે. જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય ક્યાં ગોતવા ગયો તો જ્ઞેય અહીંયા છે. અહીંયા જ્ઞેય થાપશે તો ઉપયોગ અંદરમાં આવશે. જ્ઞેયમાં થાપ્યું છે એટલે ઉપયોગ બહારમાં જશે. આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? જ્ઞાયક જ્ઞાયકને જાણે છે એવા સ્વસ્વામી સંબંધના વ્યવહારથી પણ સાધ્યની સિદ્ધિ નથી તો પરને જાણે એમાં સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય? રોકાઈ ગયો કરતા બુદ્ધિમાં અને જ્ઞાતા બુદ્ધિમાં રોકાઈ ગયો. વ્યવહારનો પક્ષ પ્રબળ છે. કોઈ બિરલા જ આ વ્યવહારના પક્ષને નિશ્ચયને વળે. નિર્દય થઈને તું વ્યવહારનો નિષેધ કરજે એમ આચાર્ય ભગવાન કહે છે. નિર્દય હો આ શું? આવો નિર્દય શબ્દ દ્રવ્યશ્રુતમાં હશે? છે. દયા રાખીશમાં નિશ્ચય નહીં વળે વ્યવહારનો નિષેધ કરજે. ફરમાન છે. જેમ અકબર રાજા છે ને એના ફરમાન નીકળતા હતા એમ આ સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે કે નિશ્ચય નહીં વળે વ્યવહારનો નિષેધ કરી નાખ તો નિશ્ચયનો પક્ષ આવશે. હજી પછી પક્ષ છૂટશે ત્યારે અનુભવ થશે. પક્ષમાં આવ્યો તેથી શું? નિશ્ચયના પક્ષમાં આવ્યો કે પરનો હું જાણતો નથી ને પરને કરતો નથી. હું તો અકારક છું અને મારું જ્ઞાન તો જ્ઞાયક ને જાણે છે એટલા પક્ષમાં આવ્યો તેથી શું? એ પણ વિકલ્પ છે. નિર્વિકલ્પ અનુભૂતિ એમાં નથી. પણ એ જીવ અહીંયા આવે છે એટલે પક્ષાતિક્રાંતિ અનુભવ જરૂર થઈ જાય છે. આવી સ્થિતિ છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી અશક્ય છે એમ કહ્યું. કરી શકતો નહીં હોવાથી એટલે અશક્ય છે, અસંભવ્ય વાત છે. આત્મા પરને જાણે અસંભવ છે, જાણતો જ નથી. આ કઠણ પડે છે પણ અમૃત જેવું છે ભાઈ. આ અનુભવથી સ્થિત થયેલી વાતો કહે છે અને બીજાને પણ આવો અનુભવ થાય ત્યારે આવું થાય છે. લે હવે એનાથી વધારે શું કહેવું તને? વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી આત્મા જેમ, હવે આગળ આત્મા જેમ બાહ્ય પદાર્થોની અસમીપતામાં પોતાના સ્વરૂપથી જાણે છે. બાહ્ય પદાર્થો ન હોય એની ગેરહાજરી હોય, એકલો હોય જંગલમાં બેઠો હોય તો પણ બાહ્ય પદાર્થની અસીમિતતામાં પોતાના સ્વભાવથી પોતાને જાણે છે એને બાહ્ય પદાર્થની જરૂર નથી. આત્માના જ્ઞાન માટે બાહ્ય પદાર્થની જરૂર નથી. નિરપેક્ષ તત્વ છે એ. જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાયક પણ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. બાહ્ય પદાર્થની પોતાના સ્વરૂપથી જ જાણે છે તેમ તેવી રીતે બાહ્ય પદાર્થોની સમીપતામાં પણ બીજા પદાર્થો નજીક હોય, પેન્ડાલમાં બેઠો હોય પોતે, બાહ્ય પદાર્થો છે ત્યારે પણ એ પંડાલમાં બેઠો પણ અનુભવ કરી શકે છે. બાહ્ય પદાર્થો એને નડતા નથી. લક છૂટી જાય છે, બાજુમાં બેઠો હોય ને ખબર ન પડે, અનુભવ થઈ જાય. એક જીવને એવો અનુભવ થયો પંડાલમાં ગુરુદેવની હાજરીમાં. આહા, નામઠા બધું છે. બાહ્ય પદાર્થની સમીપતામાં પણ બહારના સંયોગો ઘણા હોય, એમાં શું કઈ નડે નહીં અંદર જવામાં. પોતાના સ્વરૂપથી જાણે છે, નિરપેક્ષ તત્વ છે, જ્ઞાનનો સ્વભાવ ગ્રાહકને જાણવાનો છે, એને કોઈ રોકી શકતો નથી. એમ પોતાના સ્વરૂપથી જાણતા એવા તેને, પોતાના સ્વભાવથી સ્વરૂપને જાણતા એવા તેને, આત્માને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતા એવા મનોહર કે અમનોહર શબ્દાદિ બાહ્ય પદાર્થો જરાય વિક્રિય ઉત્પન્ન કરતા નથી. એને કશાય ઉત્પન્ન ન થાય. પોતાને આત્માને જાણતા બાહ્ય પદાર્થો નજીક હોય કે દૂર હોય, હોય કે ન હોય, તો પોતાને જાણતા જાણતા બાહ્ય પદાર્થો એને વિક્રિયા દોષ ઉત્પન્ન કરી શકતો નથી, કશાય ઉત્પન્ન થતો નથી એને. કેમ કે કશાય ઉત્પન્ન ન થવાનું કારણ શું કે જે ઉપરને જાણે તો આ ઠીક અટીક લાગે ને, પરને જાણવું હોય તો જ્ઞાનનો સ્વભાવ નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. મારો વિષય તો પરને જાણવું છે નહીં, તો પછી વિપરીતતા કશાયની મોહરાગ દ્વેષ આવતા જ નથી બિલકુલ. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ત્રણેકાળ લખે છે. ઓ સદાય શબ્દ પીડ્યો છે, એનો સ્વભાવ બતાવે છે. આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે, ત્રણેકાળ ઉદાસીન છે, તટસ્થ છે, મધ્યસ્થ છે, અર્થાત સંબંધ વગરનો તટસ્થ છે. પરની આરે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ અહીંયા છે, એ ભેદ કરો તો છે, અભેદ કરો તો એટલો પણ ભેદ દેખાતો નથી. જ્ઞાતા એ આત્મા અને જ્ઞેય પણ આત્મા. આ તો સ્વિકલ્પ દશા છોડી અને નિર્વિકલ્પ ધ્યાનમાં કેમ આવે અને સમ્યક દર્શન કેમ થાય એની મુખ્યતાથી વાર્તા ચાલે છે. એવી વસ્તુથી છે તો પણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે. ટાઈમ થઈ ગયો, ભાવાર્થ બાકી છે. પ્રેલેશ આજે બાબુજીને તાવ આવ્યો છે અને અમારું પણ એવું કાચું કામ છે, સમજી ગયા, નબળાઈ છે હજી. પણ દિવસો સારા જાય છે અને જશે, કઈ વાંધો નથી, થોડા દિવસે આવે.